¿Qué pide ese mantrito más?
Rukatana Ekutumani, Nurli Distrike, Yojne Karamin, Parliamentary BC, Garu Henuka Heratmati, Abaya Pilimanda Saha, Maharul Distrike, Hitabu Garu Mantri Abdul Kadal, Antituma Venut, Ratapur Distrike, Hitabu Mantri Malika Ratate, Parliament Mantri Tumie Venut, Soka Prakasa Navastare, Matat Tavastha, Labi Magana Sam, Sosin Optima Tishtikano, Visheshema Nuli Distrike, Mantivare Kadiata, Mevastave Dima Matakarandone, Tumie, අපේ දිස්ත්‍රික්කයේ නායකත්වය දෙමින් 94 සිට එතුමියත් එක්ක දේශපාලනයට මම පිවිසුනේ එතුමියගේ පූර්ණ ආශිර්වාදය තුළ තමයි මම මේ දේශපාලනයට නුලි දිස්ත්‍රික්කයේ සම්බන්ධ වුණේ. ඒ නිසා එතුමිය ඒගේ ආරවදාද 90 ඒ මාර්ගයේ ඔස්සේ තමයි දේශපාලනයට පිවිසලා පාර්ලිමේන්තුව දක්වා මට ගමන් කරන්න පුළුවන්කම ලැබුණේ. එතුමිය විශේෂයෙන්ම පාර්ලිමේන්තුවේ ඒ දුෂ්කර නෝලිය දිස්ත්‍රික්කයේ වගේම වලපනේ ආසන ඉතාම දුෂ්කර ආසනයක් ආසනයේ විශාල සංවර්ධන රාශියක් එතුමිය පෞගිය කාලය තුළ කළා තියෙනවා. ඒ වගේම සංවර්ධන දිස්ත්‍රික් සංවර්ධන අමාත්‍යදිරිය හැටියට නෝලියපත් වුණු අවස්ථාවේදී දිස්ත්‍රික් සංවර්ධන සභා හරහා ග්‍රාමීය මට්ටමේ විශාල වැඩ කොටසක් ඒ කළා තියෙනවා. ඒ තුළ තමයි ගාමීය මම්මාවත් වැඩි දියුණුනා, ගාමීය විදුලි නැති ප්‍රදේශවලට විශාල වශයෙන් ඉදිරි ලබා දෙන්න, ඒ වගේම සෞඛ්‍ය අමිති වශයෙන් පත් වුණාට පසුව ඒ ප්‍රදේශවල ගාමීය රෝහල් සෞඛ්‍ය මධ්‍යස්ථාන විශාල වශයෙන් ඇති කරගන්න විශාල වැඩසටහනක් ඒ ප්‍රදේශය ඇති කළ දුන්නා. ඒ වගේම විශාල තරුණ තරුණි රාශියකට රැකී රක්ෂා ලබා දෙන්න කටයුතු කළා දීලා තියෙනවා. විශාල පිරිසක් මට විශාල වගේට අඩු ගානේ 20,000කට වඩා ප්‍රමාණයකට රැකී රක්ෂා ලබා දීලා විවිධ ප්‍රදේශවල ලංකාවේ හැම ප්‍රදේශයකම ඒ රැකී රක්ෂා ලබා දීපු අය දැන් හොඳින් ජීවත් වෙනවා. ඉතින් ඒ නිසා ඒ ආශිර්වාදය එතුමියට ලැබෙනවා කියන එක මම විශේෂයෙන් මේ අවස්ථාවේ මතක් කරන්න ඕන. ඒ වගේම අපේ පක්ෂයේ වෙනුවෙන් එතුමිය මේ ලංකාවේ නොගිය ප්‍රදේශයක් නෑ. හැම ප්‍රදේශයක මේ සංවිධාන කටයුතු බාර දුන්නම ඒ කටයුතු අවංකවම එතුමිය බාරගෙන අපිත් සමහර අවස්ථාවලට කැඳවාගෙන ඒ ප්‍රදේශයේ ඒ දීපු වේවට නායකත්වය දීලා කටයුතු කරා. අවසානයේ දක්වාම එතුමියගේ කටයුතු අවංකවම මේ කටයුතු කළා. ඒ පක්ෂය වෙනුවෙන් යුතුකම් කොට සිදු කරා කියන එක විශේෂයෙන් මේ අවස්ථාවේ මතක් කරන්න ඕන. ඒ වගේම දිස්ත්‍රික්කයට නායකත්වය දෙන වෙලාවේ ඒ දිස්ත්‍රික්කයේ වැඩ කටයුතු කරන වෙලාවේ දිස්ත්‍රික්කයේ ඒ බාර දීපු වැඩ කටයුතුත් ඒ විදිහටම අපිට කිසිම විටක යම්කිසි වැඩක් බාර දුන්න නම් ඒකේ යම්කිසි ප්‍රමාදයක් වුණා නම් ඒකට අපිට නොයෙකුත් ප්‍රශ්න ඇති කරලා කොහොම හරි වැඩ කටයුතු අතවසුණු කරන්න අවවාද අනුශාසනා කියලා දවවා දීලා අපිව මේ තත්ත්වයට ගේන්න කටයුතු කරේ එතුමිය කියන එක මම විශේෂයෙන් මේ අවස්ථාවේ මතක් කරන්න ඕන. ඒ වගේම පෞගිය කාලය තුළ එක එක පාගමන් එවරේමිය වෙස්ති අවස්ථාවලදී නොයෙකුත් ප්‍රහාරණයට පවා එතුමිය ලක් වුණා. ඒ කිසි දෙයකින් එතුමිය නොසැලී ඉදිරියටම පක්ෂය වෙනුවෙන් පක්ෂයේ පස්සේ නායකත්වය රැකගෙන පක්ෂය වෙනුවෙන් පක්ෂයට ගරු කරමින් ඒ ඉන්න පක්ෂයේ නායකයාට ගරු කරමින් කටයුතු කරා කියන එක විශේෂයෙන් මේ අවස්ථාවේ මතක් කරන්න ඕනේ. ඊට පස්ව මධ්‍යම පළාත් සභාවට තේරිපත් වුණා. පළාත් සභාවේ විපක්ෂ නායකතුමිය හැටියට මධ්‍යම පළාතේ ඒ කටයුතු කරා. ඒ පළාතේ කටයුතු කරන අවස්ථාවේ තමයි එතුමිය අවාසනාවන්ත අන්දමින් අපතරින් වෙන්වෙන්න සිද්ධ වුණේ. එම නිසා එතුමියගේ ඒ අභාවය නෝලිය දිස්ත්‍රික්කයට පමණක් නෙවෙයි මුළු රටටම අපේ පක්ෂය වෙනුවෙන් විශාල පාඩුවක් අපිට කියන එක මේ අවස්ථාවේ විශේෂයෙන් මතක් කරන්න ඕන. එම නිසා මම මීට වඩා දීර්ඝව එතුමිය ගැන කතා කරන්න තිබ්බත් කතා කරන්න වෙලාවක් ගන්න බලාපොරොත්තු වෙන්නේ නැහැ. ඒ අඩුව පුරවන්න දැන් එතුමියගේ දියණිය ඉදිරියට ඇවිල්ලා ඉන්නවා. ඒ දියණියට කොට්ටාසිය බාර දීලා සංවිධායකතුමියට කියෙන් අපේ පක්ෂය වෙනුවෙන් කටයුතු කරනවා. ඒ දියණියගේ අනාගතය වෙනුවෙන් අපිට කරන්න පුළුවන් උදව්ව අපි හැම විටම ලබා දෙන්න බලාපොරොත්තු වෙන බව විශේෂයෙන් මේ අවස්ථාව මතක් කරනවා. ඒ වගේම රණවීර මැතිතුමාටත් ඒ දියණියටත් මගේ පෞලියත්තන්ටත් මේ අවස්ථාවේ මගේ ශෝකය මේ අවස්ථාවේ ප්‍රකාශ කරනවා. ඒ වගේම අබ්දුල් කාදර් මැතිතුමා ඇවිල්ලා මහනුවර දිස්ත්‍රික්කයේ මන්ත්‍රීවරයෙක් හැටියට කටයුතු කරා. එතුමාගේ ජාති කුල ආගම් ભેදයෙන් තොරව හැම ප්‍රදේශයේම හැම කෙනෙකුටම යම්කිසි සේවයක් කරපු කෙනෙක්. විශේෂයෙන් මටත් පහුගිය කාලය තුළ එතුමා විශාල වශයෙන් උදව්පකාර කරා. මගේ ප්‍රශ්නයක් යම්කිසි මැනු නැගුණු අවස්ථාවදී හැම දෙයකම ඉදිරියට ඇවිල්ලා මට කටයුතු කරා, උදව්පකාර කරා. අතිගරු ජනාධිපති ඩී වී විජේතුංග මැතිතුමා, ඒ වගේම රණසිංහ පේමදාස මැතිතුමා වගේ ඒ ජනාධිපතිතුමාලා සමග කටයුතු කිරීමේදී එතුමාත් මාත් එක්ක එකතු වෙලා කටයුතු කරන්න මට උදව්පකාර කරා. මාත් එක්ක කටයුතු කරා කියන එක විශේෂයෙන් මේ අවස්ථාව මතක් කරනවා. ඒ වගේම නවලපිටිය ආසනය, ගම්පොළ ආසනය, ඒ වගේම මහනුවර දිස්ත්‍රික්කයේ ආසනවල වැඩ කටයුතු කිරීමේ මාත් එක්ක එකතු වෙලා කටයුතු කරා. ඒ දුප්පත් අහිංසක ජනතාව වෙනුවෙන් නිවාස ඉදි කිරීම, ඒ වගේම ඒ දුප්පත් ජනතාවට විශාල සේවයක් කරන්න එතුමා හැම විටම උදව්පකාර කළ කෙනෙක් කියන එක මේ අවස්ථාවේ විශේෂයෙන් මතක් කරන්න ඕනේ. අපේ පක්ෂයේ ඉඳලා කාලයක් ඉඳලා පැවති ආණ්ඩු පක්ෂයට එකතු වෙලා ඒ කටයුතු කරා. අවසානයේ වශයෙන් එතුමා අපෙන් ඒ පක්ෂයට ගිහිලා අවසානයේ එතුමා අපෙන් වියෝ වුණා. ඒ ගැනත් එතුමාගේ පවුලේ ඇත්තන්ට මගේ විශේෂයෙන් මේ අවස්ථාවේ ශෝකය ප්‍රකාශ කරනවා. ඒ වගේම ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ මම ඇත්ත වශයෙන්ම දන්නේ නැහැ. ඒ හිටපු බලංගොඩ හිටපු මන්ත්‍රීතුමී මල්ලික රත්නාත්තේ මැතිණියටත් මගේ ශෝකය මේ අවස්ථාවේ ප්‍රකාශ කරනවා. එතුමීගේ පවුලේ ඇත්තන්ට මේ අවස්ථාවේ ශෝකය ප්‍රකාශ කරමින් මේ අවස්ථාවේ විශේෂයෙන්ම ගරු රේණුකාහිරත් මැතිණියට අමාමහා නිවන් සුව ප්‍රාර්ථනා කරමින්, අබ්දුල් කාදර් මැතිතුමාට අල්ලා දෙවියන් වහන්සේගේ පිහිට ප්‍රාර්ථනා කරමින්, මල්ලික රත්නාත්තේ මැතිණියට නිවන් සුව ප්‍රාර්ථනා කරමින් මගේ වචන ස්වල්පයෙන් මෙන්න අවසන් කරමි.
මොමි තුති ගරු පවිත්‍රා වන්‍ය ආරච්චි මැතිණිය,
ගරු කථානායකතුමනි, මේ අවස්ථාවේදී ලංකාවේ ශ්‍රී ලංකා පාර්ලිමේන්තුවේ ඉතාම කීර්තිමත් දේශපාලන නායිකාවක් වන මල්ලිකා රත්නාත්තේ මැතිණියගේ අභාවයෙන් පසුව පාර්ලිමේන්තුවේදී මේ ශෝක යෝජනාවේදී වචන ස්වල්පයක් කතා කරන්න ලැබීම මට මහඟු අවස්ථාවක් විදිහට මම සලකනවා. විශේෂයෙන්ම මල්ලිකා රත්නාත්තේ මැතිණිය මට මතකයට එන්නේ මා ඉතා කුඩා අවදියේදී අපේ නිවසට පාර්ලිමේන්තු මන්ත්‍රීවරියක් විදිහට මගේ පියතුමත් එක්ක නොයෙකුත් රත්නපුර දිස්ත්‍රික්කයේ ජනතාවගේ කටයුතු වලදී ඒක ජනතාවගේ ජීවිත යහපත් කරවන්න ඒ ගත සියලු උත්සාහයන් වලදී අපේ නිවසට අපි ඉතා කුඩා කාලයේදී පැමිණි ගරු මන්ත්‍රීවරියක් විදියට. විශේෂයෙන් එතුමිය 1960 ගණන් වලදී මගේ පියතුමත් එක්ක පාර්ලිමේන්තුවට එක පාර්ලිමේන්තුවේ කටයුතු කරපු මන්ත්‍රීවරිය. විශේෂයෙන් මල්ලිකා රත්නාත්තේ මැතිණියට බලංගොඩ ජනතාවගේ ආදරය අදටත් කිසිදු අඩුවක් නැතුව ඒ ජනතාව ඉතාම භක්තියෙන්, ඉතාම ආදරයෙන්, ඉතාම ගෞරවයෙන් සලකන චරිතයක් මල්ලිකා රත්නාත්තේ මැතිණියගේ චරිතය. විශේෂයෙන්ම කාන්තා දේශපාලනය, කාන්තාවන් දේශපාලනයට එහෙම අද වගේම එදත් විරල වෙලා තිබිච්ච වකවානුවක 1960 දශකයේ මුල් භාගයේ සිට මල්ලිකා රත්නාත්තේ මැතිණිය දේශපාලනයට පිවිසියේ. මල්ලිකා රත්නාත්තේ මැතිණියට රත්නපුර ජනතාවගේ ගෞරවය අදත් හිමි වෙලා තියෙන්නේ. විශේෂයෙන්ම ඉතාම පිරිසුදුව තමන්ගේ දේශපාලනය කරපු දේශපාලන නායිකාවක් විදියට. වර්තමාන ලෝකයේ දේශපාලනය කරන සමහරුන්ට ඉතාම නොයෙකුත් ආකාරයේ වංචාවලට වැරදිකාරයෝ වෙන අවස්ථාවක මල්ලිකා රත්නාත්තේ චරිතය ඉතාම පිරිසුදු දේශපාලන චරිතයක් කියන එක මම මතක් කරන්නට. විශේෂයෙන් එතුමියගේ මැතිතුමා ක්ලිෆර්ඩ් රත්නාත්තේ මැතිතුමත් මේ පාර්ලිමේන්තුවේ නියෝජ්‍ය ඇමතිවරයෙක් විදිහට කටයුතු කරා. ඒ වගේම එතුමිය නැවතිලා හිටපු මහවල තැන්න වලව්. ඒ වලව්වෙන් මේ රටට මහා කීර්තිමත් සේවාවක් කරපු අපේ ගෞරවනීය සදානුස්මරණීය නායිකාව ශ්‍රීමාව බණ්ඩාරනායක මැතිණිය බිහි වුණේ. මල්ලිකා රත්නත් මැතිණිය නැවතී දේශපාලනය කරපු එතුමිය ක්ලිෆර්ඩ් රත්නත් මැතිතුමාට විවාහ ජීවිතයට ඇතුළත් වුණාට පස්සේ මල්ලිකා රත්නත් මැතිණිය නැවතී සිටියේ ක්ලිෆර්ඩ් රත්නත් මැතිතුමාගේ නිවසේ මහවල තැන්නේ වලව්. රත්නපුර දිස්ත්‍රික්කයේ ජනතාවට ඒ නිවසින් අතිවිශාල සේවාවක් සිද්ධ වුණා. අපිට මතකයි එක සහෝදරයෙක් ක්ලිෆර්ඩ් රත්නත් මැතිතුමාගේ ශ්‍රේෂ්ඨාධිකරණයේ විනිසුරුවරයෙක් වශයෙන් රත්නත්තේ විනිශ්චකාරවරයා විදිහට විනිශ්චකාරවරයෙක් හිටියා. ශ්‍රේෂ්ඨාධිකරණයේ වැඩ කරපු ශ්‍රේෂ්ඨාධිකරණයේ විනිසුරුවරයෙක් විදිහට ඒ පවුලේ දොස්තරවරු දෙන්නෙක් හිටියා. වෛද්‍ය මැකී රත්නත් මැතිතුමා ඇතුළු ඒ වගේම ඒ පවුලට මල්ලිකා රත්නත් මැතිණිය සම්බන්ධ වීමෙන් පසු ඒ සිරිමාව බණ්ඩාරනායක මැතිණිය බණ්ඩාරනායක මැතිතුමා ඒ දේශපාලන ක්‍රියාවලිය ඉතාම ප්‍රගතිශීලී දේශපාලන ක්‍රියාවලිය ඒ පිරිසුදු දේශපාලන ක්‍රියාවලිය ඉදිරියට ගෙනහිල්ලා රත්නපුර දිස්ත්‍රික්කයේ ජනතාවට ජනතාවගේ ආදරය දිනාගත්ත නායිකාවක් විදිහට මල්ලිකා රත්නත් මැතිණිය කටයුතු කරගෙන ගියා. ඒ වගේම එතුමියගේ පුතණුවා අද රත්නපුර දිස්ත්‍රික්කයේ ඉන්න ඉතාම කවුරුත් ගෞරවයෙන් සලකන ප්‍රභූවරයෙක් කමල් රත්නත් මැතිතුමා සමරගමු මහසමන් දේවාලයේ බස්නායක නිලමේවරයා විදිහට ඒ ප්‍රදේශයේ ජනතාවටත් ඒ වගේම ඉතාම ඒ ආගමික කටයුතුවලටත් ගෞරවනීය ආකාරයට සේවාවක් කරපු අපේ දිස්ත්‍රික්කයේ ඉන්න හොඳ වැදගත් ප්‍රභූ කෙනෙක් විදිහට කමල් රත්නත් මැතිතුමා අපි කවුරුත් සලක. ඒ වගේම එතුමියගේ දියණිය හේෂානි රත්නත් මැතිණිය විශේෂයෙන් අද විදේශ රටක ජීවත් වුණත් හැම අවස්ථාවක මට මතකයි මල්ලිකා රත්නත් මැතිණිය බලන්න ලෙඩ වෙලා ඉන්න වෙලාවේ මම මහවල තැන්නේ වලව්වට ගිය බොහෝ අවස්ථාවල විදේශගත වෙලා හිටියේ එතුමියගේ දියණිය හේෂානි රත්නත් මැතිණිය තමන්ගේ අම්මා ලෙඩ වෙලා සිටපු සෑම අවස්ථාවකම ඒ නිවසට ඇවිල්ලා එතුමිය ළඟ ඉඳිමින් ඒ අප උපස්ථාන කළා. ඒක නිසා රත්නත්තේ පවුල විශේෂයෙන් මල්ලිකා රත්නත්තේ මැතිණිය මේ රටේ ජනතාවට රත්නපුර දිස්ත්‍රික්කයට ඒ දුන්න පරමාණිදර්ශී නායකත්වය ඉතාම භක්තියෙන් ඉතාම ගෞරවයෙන් එතුමියට කරන ගෞරවයක් විදිහට මේ අවස්ථාවේදී සිහිපත් කරන්න ඕන. මගේ පියතුමත් එක්ක 60 දශකයේ සිට මේ පාර්ලිමේන්තුවේ 77 අවුරුද්ද වෙනකන් එතුමිය මන්ත්‍රී ධූරය හෙබවුවා. ඒ වගේම රේණුකා හේරත් මැතිණිය 1994 මම මේ පාර්ලිමේන්තුවට එනකොට මම දැක්ක ආස කරපු චරිතය. මම සෞඛ්‍ය අමාත්‍යංශයට 94 නියෝජ්‍ය ඇමතිවරයා විදිහට ගියාම සෞඛ්‍ය අමාත්‍යංශයේ හිටපු බහුතරයක් නිලධාරීන් මාත් එක්ක කියපු කාරණේ තමයි රේණුකා හේරත් මැඩම් මේ අමාත්‍යංශය හොඳට කරා කියන. විශේෂයෙන් එතුමියගේ කාලේ කිසිම වැඩ වර්ජනයක් තිබුණේ නැහැ. එතුමිය සියලුම වෘත්තීය සමිතිත් එක්ක ඉතාම සහයෝගී. ඒ අමාත්‍යංශයට විශාල නායකත්වයක් ලබා දීපු බව ඒ අමාත්‍යංශයේ නියෝජ්‍ය අමාත්‍යවරයා විදිහට 1994 ගියාම මට දැන් අත්විඳින්න ලැබුණා. රේණුකා හේරත් මැතිණිය ලංකාවේ කාන්තාවක් විදිහට දේශපාලනයේ පෙරට ආපු ඉතාම ශක්තිමත් එතුමිය අපි දන්නවා පාර්ලිමේන්තුවේ නොහිටියත් එක්සත් ජාතික පක්ෂය තුළ විපක්ෂය ශක්තිමත් කරන්න විපක්ෂයේ හිටපු දවන්ත කාන්තා නායිකාව. එතුමියගේ අභාවය මා විශ්වාස කරනවා මේ පාර්ලිමේන්තුවටත් එක්සත් ජාතික පක්ෂයටත් විශාල පාඩුවක් කියලා. ඊවැගේම අපත් එක්ක පාර්ලිමේන්තුවේ දීර්ඝ කාර්යයක් කටයුතු කරපු අබ්දු කාද මැතිතුමත් ඉතාම හිත හොඳ අපත් එක්ක හැම අවස්ථාවකම ඉතාම සුහදව කතා කරපු ඉතාම හොඳින් කටයුතු කරපු ගෞරවනීය පුද්ගලෙයි. එනිසා මට ලැබිච්ච මේ කෙටි කාලය තුළ අබ්දුල් කාද මැතිතුමාට එතුමා ප්‍රාර්ථනා කරන දෙවියන්ගේ ආශිර්වාදය ලැබේවා. අපි ජීවිතේ හොඳ හිතුවිලි පහළ කරගනිමින් හොඳ වැඩ කරමින් කරගත්තේ සියලු පින් වේණුකාහෙරත් මැතිනියටත් ඒ වගේම මල්ලිකා රත්නත්තේ මැතිනියටත් අනුමෝදන් වේවත් කියලා ප්‍රාර්ථනා කරමින් මම නිහඬ වෙනවා.
ගරු නවින් දිසනායක අමාත්‍යතුමා,
ගරු කතානායකතුමනි, අද දින ගරු රේණුකා හෙරත් රණවීර මැතිනියත් මල්ලිකා රත්නත් එල්ලාවල මැතිනියත් අබ්දුල් කාද පිහිටපු ඇමතුමාගේ ශෝක පණිවිඩ අවස්ථාවේ මට සුළු මොහොතක් ලබා දීම ගැන මාගේ ස්තුතිය ප්‍රකාශ කරනවා. විශේෂයෙන්ම රේණුකා හෙරත් රණවීර මැතිනිය මම නියෝජනය කරන නුවරඑළිය දිස්ත්‍රික්කයෙන් බිහි වුණු ශ්‍රේෂ්ඨතම දේශපාලන චරිතයක් හැටියට හඳුන්වන්න පුළුවන්. එතුමියගේ උපත සැප්තැම්බර් මාසේ 7 වෙනිදා 1945, එතුමියගේ විපත විශේෂයෙන්ම ගිය වසරේ 2017 මාර්තු 13 වෙනිදා. දීර්ඝ කාලයක් එතුමිය අපේ පක්ෂය වෙනුවෙන් විශේෂයෙන්ම 1976 එක්සත් ජාතික පක්ෂය ප්‍රතිසංවිධානය කරන අවස්ථාවක අපගේ හිටපු ශ්‍රේෂ්ඨ නායක ජයර් ජයවර්ධන මැතිතුමා විශේෂයෙන්ම කාන්තා නියෝජනයක් අපේ පක්ෂයට ලබා දීමට එතුමාගේ උත්සාහය නිසා එතුමා කාන්තාවක් වලපනේ ආසනයට ඉදිරිපත් කරා. රේණුකා හෙරත් මැතිනිය ඒ අවස්ථාවේ ගුරුවරියක්. ඒ ගුරු වෘත්තිය පසකට තබා එතුමිය 1976 ඉතාමත් අමාරු කාලෙක විශේෂයෙන්ම එක්සත් ජාතික පක්ෂයේ ආණ්ඩුවක් බලයට පත්වෙන්නේ නෑ කියන අවස්ථාවක තමයි එතුමිය ඒ භාරදූර වගකීම ලබා ගත්තේ. නමුත් ඉතාමත් ක්ෂණිකව වලපනේ ආසනේ ජනතාවත් සමග බද්ධ වෙලා එකතු වෙලා ඔවුන්ගේ දුක සැප බෙදාගෙන නවපරපුරේ එක්සත් ජාතික පක්ෂයේ නවපරපුරේ කාන්තා නායිකාවක් හැටියට එතුමිය ඉදිරියට ආවා. මට මතක් වෙනවා විශේෂයෙන්ම ඒ 77 මැතිවරණේ මම පුංචි දරුවෙක්, පුංචි කොල්ලෙක් අවුරුදු 7-8ක ඉතාමත් උද්‍යෝගයෙන් මාගේ පියා ඇතුළු රේණුකා රණවීර මැතිනිය ඇතුළු ඒ සියලු දෙනාම නුවරඑළිය දිස්ත්‍රික්කයේ ජයග්‍රහණය කිරීමට යෝධ බල කැපවීමක් කරා. එම නිසා ඒ කැපවීමෙන් එතුමියට වලපනේ ආසනය ජයග්‍රහණය කිරීමට 1977 ඒ අවස්ථාව ලැබුණා. මං හිතන්නේ 77 ඒ විශාල පෙරලියත් සමග ජයජයවර්ධන මැතිතුමාගේ කණ්ඩායමේ ප්‍රමුඛත්වය කාන්තා නායිකාවක් හැටියට ප්‍රමුඛත්වය ලබා දීලා එතුමියට අප දිස්ත්‍රික්කයේ දිස්ත්‍රික් නායකත්වය දිස්ත්‍රික් ඇමතිනී හැටියට පරිවර්තනය වීමට එතුමියට අවකාශයක් ලැබුණා. මට තවමත් මතක් වෙනවා, මට ඇත්ත වශයෙන් පුදුම වෙනවා, අද දිනත් මම නුවර දිස්ත්‍රික්කයේ ගම්දනව යනකොට ඒ ජනතාව මට ඇඟිල්ල දික් කරලා අත දික් කරලා පෙන්නනවා මේක රේණුකා මැඩම් කර වැඩ කොටසක් කියලා. ඇල්ල දොල මාර්ග පන්සල් එතුමිය මේ දිස්ත්‍රික් නායකත්වය තුළින් විශාල මුදලක් යට කරලා විශාල සම්පත් ප්‍රමාණයක් නුවර දිස්ත්‍රික්කයට ලබා දුන්නා. විශේෂයෙන්ම එවැනි අවස්ථාවක දිස්ත්‍රික් නායකයෝ පත් කරලා ජයජයවර්ධන මැතිතුමා බලාපොරොත්තු වුණේ මධ්‍යම රජයෙන් ලබා ගන්න පුළුවන් උපරිම සම්පත් ප්‍රමාණය ඒ දිස්ත්‍රික් වලට යොමු කරන්න. මම හිතනවා රේණුකා හෙරත් මැතිනිය ඇත්ත වශයෙන්ම මේ දිස්ත්‍රික් ඇමති කමෙන් විශාල වැඩ කොටසක් කර නායිකාවක්. එතනින් සම්පත් ලබාගෙන එතුමිය විශේෂයෙන්ම මට මතක් වෙන්නේ යම්කිසි විනයක් ඇතුව යම්කිසි පරිපාලනයක් ඇතුව ජනතාවගේ හිත හොඳ ජනතාව සුවකරන්න ජනතාවට අවශ්‍ය සම්පත් ප්‍රමාණය ලබා දීලා විශාල රැකියා ප්‍රමාණයක් ලබා දීමට එතුමියට ශක්තිය ලැබුණා. ඒ අවස්ථාවේ අපි එක්සත් ජාතික පක්ෂයේ සියලු දෙනාම වැඩ කරේ කණ්ඩායම් හැඟීමකින්. එම නිසා මාගේ දිවංගත පියාණන්ගේ නායකත්වයෙන් එතුමා දිස්ත්‍රික් නායක හැටියට ඒ සියලුම මන්ත්‍රීවරුන් ඇමතිවරුන් සමග එකමුතු වෙලා වැඩ කරලා එතුමාට පුළුවන් වුණා රේණුකා හෙලත්මැතිනිය සමග විශාල වැඩ කොටසක් අපගේ දිස්ත්‍රික්කයට කරන්න. ඊට පසුව එතුමියට අවකාශය ලැබුණා. එතුමියගේ ඉවසීම නිසා, එතුමියගේ පරිණතභාවය නිසා 1989 මහමැතිවරණයෙන් පසුව අපගේ හිටපු නායක දිවංගත රණසිංහ ප්‍රේමදාස මැතිතුමාගේ නායකත්වය යටතේ මේ රටේ මහා ආණ්ඩුවේ සෞඛ්‍ය ඇමතිනිය හැටියට පරිවර්තනය වෙන්න එතුමියට හැකියාව තිබ්බා. විශේෂයෙන්ම මේ කාලේ, කියන්නේ අවුරුදු 3-4ක කාලය තුළ එතුමියට පුළුවන් වුණා සෞඛ්‍ය සේවයේ විශාර පරිවර්තනයක් ඇති කරන්න. අද දින හැමෝම කියනවා රේණුකාගේ කාලේ ඒ තිබ්බ සෞඛ්‍ය ක්ෂේත්‍රයේ කිසිම ගැටලුවකින් තොරව එතුමිය කාර්යභාරය කරා කියලා. ඒ වගේම සෞඛ්‍ය අමාත්‍යාංශය කියන්නේ විශාල සම්පත් තිබෙන අමාත්‍යාංශයක්, විශාල ටෙන්ඩර් තිබෙන අමාත්‍යාංශයක්. අපිට අද දින කවදාවත් අපේ කනට ඇහෙන්නේ රේණුකා හෙරත්මැතිනිය ඒ අමති ධූරයෙන් සල්ලි හම්බ කරා කියලා. මං හිතන්නේ එතුමියගේ ඒ නම එතුමිය හරියටම ආරක්ෂා කරගත්ත, විශේෂයෙන්ම ඔබතුමා වැනි දක්ෂ, ඒ වගේම ඕල් ස්කූල් පොලිටිෂන්, හාඩ් වර්කින්, ඩෙඩිකේටඩ් ඇන්ඩ් ක්ලීන් පොලිටිෂන්. මට ඒකයි මතක් වෙන්නේ රේණුකා හෙරත්මැතිනිය ගැන. එතුමිය දේශපාලනයෙන් හම්බ කරේ නෑ, එතුමිය හම්බ කරේ ජනතාව පමණයි. එම නිසා 1994 අපි පක්ෂ විපක්ෂයට ගිය අවස්ථාවේ එතුමිය පක්ෂේ මන්ත්‍රීවරයෙක් බවට පරිවර්තනය වුණා. පරිවර්තනය වෙලා එතුමිය අපගේ කාන්තා සංවිධානය ශක්තිමත් කිරීමට අපගේ නායක රණ වික්‍රමසිංහ මැතිතුමා එතුමියට ඒ කාර්යභාරය ලබා දුන්නා. මට මතකයි එතුමිය අපේ පක්ෂය වෙනුවෙන් කර කාර්යභාරය ඒ ඉතාමත් කටුක අවස්ථාවේ නැවතත් විපක්ෂයට ගිහිල්ලා කාන්තාවන් සංවිධානය කිරීම, එකතු කිරීම, ඒ කාන්තාවන්ට අනුබල දීම එතුමිය ලබා දුන්නා. එම නිසා නැවතත් එතුමිය 2000 මැතිවරණේ එතුමිට ජයග්‍රහණය කරන්න බැරි වුණා. නමුත් එතුමිය ඒකින් අධෛර්යමත් වුණේ නැහැ. එතුමිය අපේ පක්ෂයේ කෘත්‍යාධිකාරී මණ්ඩලයේ හිටියා. පක්ෂෙත් එක්ක දිගටම බද්ධ වෙලා එතුමිය ක්‍රියා කරා. මේ අවස්ථාවේ මම එකක් කියන්න අවශ්‍යයි. විශේෂයෙන්ම මාගේ දිවංගත පියාණන් හා ප්‍රේමදාස මැතිතුමා අතර යම්කිසි මතභේදයක් ඇති වුණාම එතුමිය පක්ෂ නායකත්වයත් එක්ක හැම වෙලේම හිටියා. එතුමියගේ සුවිශේෂ ගුණාංගයක් ඒක. පක්ෂ නායකත්වයට අවනත වෙලා, පක්ෂ නායකත්වයට ගරු කරලා, ඒ නායකත්වයත් එක්ක රැඳී සිටීමින් පක්ෂය ආරක්ෂා කරා. ගාමිණී දිසානායක මැතිතුමා නැවතත් එක්සත් ජාතික පක්ෂයේ ප්‍රබලයක් වෙලා, නියෝජ්‍ය නායක වෙලා, විපක්ෂ නායක වෙලා, ජනාධිපති අපේක්ෂක වුණාට පසුව නැවතත් මාගේ දිවංගත පියාණන් සමග බද්ධ වෙලා අත්වල් බැඳගෙන එතුමිය පක්ෂය හා ගාමිණී දිසානායක මැතිතුමා වෙනුවෙන් විශාල වැඩ කොටසක් කරා. ඒ වැඩ කොටසට මාගේ හෘදාංගම ස්තුතිය එතුමියට මේ අවස්ථාවේ ප්‍රකාශ කරන්න කැමැතියි. අර පරණ තිබ්බ සියලුම කහට හා ප්‍රශ්න අමතක කරලා එතුමිය පක්ෂය වෙනුවෙන් නැවතත් එතුමියගේ උපරිම ශක්තිය මාගේ පියාණන් වෙනුවෙන් යොමු කරා. ඒ වගේම මම 2000 මැතිවරණය තරඟ කරනකොට මට මතකයි මාගේ මවක් මෙන් එතුමිය මට උපදෙස් දුන්නා. මේ විදිහට පුතේ දේශපාලනය කරන්න, මේ විදිහට මිනිස්සු අතරට යන්න, මේ විදිහට සංවිධානය කරන්න කියලා මම මේ එතුමියගේ ප්‍රතිගාමියෙක් හැටියට එතුමිය සැලකුවේ නැහැ. මට සැලකුවේ මේ තරුණයෙක් දේශපාලනයට එනවා, මේ තරුණයාට අපි අත දෙන්න අවශ්‍යයි, එයාට සහයෝගය දෙන්න අවශ්‍යයි කියන වචනේ එතුමිය හැමෝටම කිව්වා. එම නිසා මට පාර්ලිමේන්තුවට ඇතුල් වීමට එතුමිය විශාල ශක්තියක් වුණා. මම අද වෙනකොට එතුමියට ඉතාමත් ආදරයෙන් එතුමිය මතක් කරනවා, මොකද මට ඒ දුන්න ශක්තියට. ඒ වගේම ඊට පසුවත් අපි දෙන්න අතර ඉතාමත් සුහදතාවෙන් අපි වැඩ කරා. යම්කිසි අවස්ථාවල මේ මනාප ප්‍රශ්න නිසා ගරු කතානායකතුමා වැනි ගැටලු ඇති වෙනවා, අපි හැමෝටම මේක ඇති වෙනවා. නමුත් ඒවා දේශපාලන ගැටලු, ඒවා පුද්ගලික ගැටලු නෙවෙයි. විශේෂයෙන්ම මට මතක් වෙන්නේ රේණුකා හෙරත්මැතිනිය අපගේ දිස්ත්‍රික්කයට කළ ඒ යෝධ බල සේවය, ජනතාවට ලබා දුන්න රැකිරක්ෂා ප්‍රමාණය, අපගේ දිස්ත්‍රික්කයට ලබා දුන්න සම්පත් ප්‍රමාණය අපිරිමිතයි. අපි ඒක වචනවලින් අපිට ඒක තක්සේරු කරන්න බෑ. ජනතාවගේ හදවතේ අද රේණුකා හෙරත්මැතිනිය ඒ හදවතේ ජීවත් වෙනවා. මොකද පවිත්‍ර දේශපාලන නායිකාවක් හැටියට එතුමියගේ නම ආරක්ෂා වෙලා තියෙනවා. එම නිසා මම සතුටු වෙනවා අද දින එක්සත් ජාතික පක්ෂයේ දිස්ත්‍රික් නායකයා හැටියට, එක්සත් ජාතික පක්ෂයේ පත් වුණ ඇමති කෙනෙක් හැටියට එතුමිය වෙනුවෙන් කරන්න පුළුවන් සෑම වැඩ කොටසක්ම, එතුමියගේ නමෙන් කරන්න පුළුවන් සෑම වැඩ කොටසක්ම අපි කරන්න කැමතියි කියන පණිවිඩය දෝංකාරය මේ අවස්ථාවේ දෙන්න කැමතියි. ඒ වගේම එතුමිය වෙනුවෙන් අද එතුමියගේ ස්වාමි පුරුෂයා රණවීර මැතිතුමා අද පළාත් සභාවේ ඉන්නවා. ඒ වගේම එතුමියගේ දියණිය හිරන්‍ය රණවීර හේරත් මෙතනිය අද අපපක්ෂයෙන් පත් කරලා තියෙනවා බලපෑනේ සංවිධායකතුමිය හැටියට. අපි බලාපොරොත්තු වෙනවා එතුමියටත් එතුමියගේ මවගේ දේශපාලන ගමන ගිහිල්ලා නුදුරු අනාගතයේ ලබන මහමැතිවරණයෙන් මේ පාර්ලිමේන්තුවට ඇතුල් වෙන්න පුළුවන් වෙයි කියලා අපි ප්‍රාර්ථනා කරනවා. එම නිසා රේණුකා හේරත් මැතිනියටත් විශේෂයෙන්ම අපපක්ෂයට විශාල සේවයක් කර මහනුවර දිස්ත්‍රික්කයේ අබ්දුල් කාඩ මැතිතුමාටත් මල්ලිකා රත්වත් එල්ලාවල මැතිනියටත් නිවන් සුව ප්‍රකාශ කරමින් ඔවුන්ගේ සේවය අගය කරන පුත්‍රයෙක් හැටියට මම මේ අවස්ථාවේ නුවරඑළිය දිස්ත්‍රික්කය වෙනුවෙන් ඒ සියලු දෙනාටම විශේෂයෙන්ම රේණුකා හේරත් මැතිනියට මාගේ ස්තුතිය ප්‍රකාශ කරනවා. එතුමියට නිවන් සුව ලැබේවා. බොහොම ස්තුතියි.
ගරු තිලකරාජා මැතිතුමා.
ගෞරව සභානායකර් அவர்களே, முன்னாள் பாராளுமன்ற உறுப்பினர்களான ஏஆர்எம் அப்துல் காதர், திருமதி ரேணுகா ஹேரத், திருமதி மல்லிகா ரத்வத்தை ஆகிய முன்னாள் பாராளுமன்ற உறுப்பினர்களின் அனுதாப பிரேரணை மீது உரையாற்றுவதற்கு வாய்ப்பளித்தமைக்காக உங்களுக்கு எனது நன்றிகளை முதற்கண் தெரிவித்துக் கொள்கிறேன். இந்த மூவரதும் ஆத்மா சாந்தியடைய பிரார்த்திப்பதோடு இந்த மூன்று முன்னாள் பாராளுமன்ற உறுப்பினர்களின் குடும்பத்தாருக்கும் எனது அனுதாபங்களை தெரிவித்துக் கொள்கிறேன். குறிப்பாக காலம் சென்ற திருமதி ரேணுகா ஹேரத் அவர்கள் நுவரெலியா மாவட்ட அரசியல் பிரதிநிதி என்ற வகையிலே பாராளுமன்றத்தில் மாவட்ட அமைச்சராகவும் சுகாதார அமைச்சராகவும் பணியாற்றியதோடு மாத்திரமல்லாமல் மாகாண மட்டத்திலும் மாகாண சபை உறுப்பினராக இருந்து எமது மாவட்டத்துக்கு பெருமை சேர்த்தவர். கௌரவ சபாநாயகர் அவர்களே, உங்களுக்கு தெரியும் இந்த நுவரெலியா மாவட்டம் இலங்கைக்கு தேசிய ரீதியாக பல தலைவர்களை பெற்றுக் கொடுத்த மாவட்டம். அந்த வகையில் அந்த மாவட்டத்திலிருந்து வெளிப்பட்ட முக்கியமான பெண் ஆளுமையாக நாங்கள் திருமதி ரேணுகா ஹேரத் அவர்களை பார்க்கிறோம். நாங்கள் அவரை இரும்பு பெண்மணி என்றே வர்ணிப்பதுண்டு. அது அவரது உறுதியான மன எண்ணத்தின் காரணமாக. அதை விடுத்து பார்க்கும்போது எப்போதும் இன்முகத்தோடு சிரித்த முகத்தோடு எந்த விடயத்தையும் கையாளுகின்ற ஒருவராக திருமதி ரேணுகா ஹேரத் அவர்களை நாங்கள் கண்டிருக்கிறோம். அவர் முதன் முதலாக இந்த பாராளுமன்றத்திற்கு வருகை தந்திருக்கக்கூடிய 1977 என்பது நான் எனது பாடசாலை கல்வியை கூட ஆரம்பிக்காத பிள்ளை பருவம். ஆனால் எனக்கு ஒரு வாய்ப்பு கிடைத்தது. நான் முதல் முதலாக கடந்த 2015 தேர்தலிலே போட்டியிட்ட போது அவரும் அந்த குறித்த தேர்தலிலே போட்டியிட்டிருந்தார். எனவே அவருடன் நெருங்கி பழகுவதற்கான வாய்ப்பு எங்களுக்கு கிடைத்தது. அந்த வகையில் பார்க்கும்போது நான் அந்த மாவட்டத்திலிருந்து வந்திருக்கக்கூடிய இளம் பாராளுமன்ற உறுப்பினர் என்கின்ற வகையிலே ஒரு பாக்கியம் பெற்றிருக்கிறேன். எங்களது மாவட்டத்தின் மூத்த தலைவர்களான காமினி திசாநாயக் அவர்கள் காலத்தில் இந்த ஐக்கிய தேசிய கட்சியோடு இணைந்திருந்த ஒரு தலைமைத்துவ பெண்மணியோடு இணைந்து அரசியல் வேலைத்தளங்களிலே அரசியல் தளங்களிலே செயற்படுவதற்கு எனக்கு ஒரு வாய்ப்பு கிடைத்திருக்கிறது. அந்த கருணங்களில் அவரோடு உரையாட கிடைத்த சந்தர்ப்பங்களிலெல்லாம் எவ்வாறு அரசியல் செயற்பாடுகளை முன்னெடுக்க வேண்டும் என்பதை எனக்கு அவர் அறிவுறுத்தியிருக்கிறார். அதேபோல இந்த பாராளுமன்றத்தின் உறுப்பினராக தெரிவு செய்யப்பட்ட பின்னர் இங்கே புதிய அரசியலமைப்பை உருவாக்குவதற்காக எமது பாராளுமன்றம் அரசியலமைப்பு சபையாக செயற்படுகின்ற சந்தர்ப்பத்தில் அந்த அரசியலமைப்பு சபைக்கு கீழாக உருவாக்கப்பட்ட உபகுழுக்களில் ஒன்றான மத்தி மற்றும் சுற்றாடல் சென்டேன் பெரிஃபரி அந்த உபகுழுவின் உறுப்பினராக நான் இருந்தபோது மத்திய மாகாண சபையின் எதிர்க்கட்சி தலைவியாக அந்த மாகாண சபை அதிகாரங்களை எவ்வாறு பகிர்ந்து கொள்வது என்பது தொடர்பாக கருத்து தெரிவிக்க அவர் வந்திருந்த சந்தர்ப்பத்தில் இந்த மாகாண சபைகளின் அதிகாரங்கள் சம்பந்தமாக அவர் எடுத்து கூறிய விடயங்கள் எங்களுக்கு வியப்பை தருவதாக இருந்தன. அந்தளவுக்கு ஒரு அனுபவம் மிக்கவராக இந்த மாகாண சபை அதிகாரங்கள் அல்லது அதிகார பரவலாக்கம் செய்யப்பட வேண்டுமா என்பது தொடர்பான வாத விவாதங்கள் இடம்பெற்று கொண்டிருக்கிற சந்தர்ப்பத்தில் மாகாண சபைகளுக்கு உரிய அதிகாரங்கள் வழங்கப்பட வேண்டும் என்கின்ற கருத்தை ஆணித்தரமாக வலியுறுத்தியதை நான் இந்த உயரிய சபையிலே பதிவு செய்ய விரும்புகிறேன். ஒரு ஆசிரியையாக தொழில் தொடங்கியவர் பல்வேறு அனுபவங்களில் பல்வேறு உயர் பதவிகளை வகித்த பின்னரும் மாகாண சபை உறுப்பினராக இருந்து கடைசியாக தனது உயிரை பிரியும் தருவாயிலும் கூட ஒரு அரசியல் செயற்பாட்டாளராகவே எங்கள் மாவட்டத்தில் இருந்திருக்கிறார். பல்லின மக்கள் வாழும் எங்கள் மாவட்டத்தில் குறிப்பாக அந்த வலப்பனை பிரதேச சபைக்குட்பட்ட பிரதேசம் அல்லது வளப்பனை தேர்தல் தொகுதிக்குட்பட்ட பிரதேசத்தில் தமிழ் மக்களும் முஸ்லீம் மக்களும் வாழ்கிறார்கள். அங்கிருந்து ஒரு தமிழ் பிரதிநிதி தெரிவு செய்யப்படுவது என்பது கேள்விக்குறியாக இருக்கின்ற நிலையிலே, தமிழ் சிங்கள மக்களோடு ஒரு சகவாழ்வை ஏற்படுத்தக்கூடிய ஒரு உறுப்பினராக மிகுந்த பரிவோடு எங்களது மக்களோடு சேவையாற்றிய ஒரு உறுப்பினர் என்பதையும் நான் இந்த சபையிலே ஞாபகப்படுத்துவதோடு, எங்களது தொழிலாளர் தேசிய சங்கம் அதேபோல் தொழிலாளர் தேசிய முன்னணியின் சார்பாக ஒரு பெண்மணி சரஸ்வதி சிவகுரு அவர்கள் மாகாண சபையிலே அங்கம் வைத்திருந்தார். அதே சமகாலத்தில் ரேணுகா ஹைரத் அவர்களும் மாகாண சபையில் அங்கம் வைத்தவர் என்ற வகையிலே எங்களது இரண்டு அமைப்புகளுக்கும் ஒரு உறவு முறை இருந்தது. திருமதி சரஸ்வதி சிவகுரு அவர்களை வழிநடாத்தி அவர்களுக்கு ஆலோசனை சொல்லி அந்த பதவியினூடாக மக்களுக்கு சேவையாற்றக்கூடிய வழிமுறைகள் பலவற்றை அவர் எங்களது அமைப்புக்காக பெற்றுக் கொடுத்திருக்கிறார். அந்த வகையில் தொழிலாளர் தேசிய சங்கத்தின் தலைவரும் அமைச்சருமான கௌரவ பழனி திகாம்பரம் அவர்களின் சார்பிலும் எங்களது சங்கத்தின் உறுப்பினர்களின் சார்பிலும் அன்னாரது குடும்பத்தாருக்கு எமது ஆறுதல்களை தெரிவித்துக் கொள்வதோடு அவரது பணியினை தொடர்ந்து கைவிட்டு விடாமல் அவரது துணைவர் திரு ரணசிங்க அவர்கள் அதேபோல் அவரது மகள் இரண்யா ரணசிங்க ஹேரத் ஆகியோர் இன்னும் அந்த அரசியல் பயணத்தை மேற்கொண்டிருக்கிறார்கள். கடந்த உள்ளூராட்சி மன்ற தேர்தலிலே எனக்கு நினைவிருக்கிறது, வளப்பனை பிரதேசபைக்காக நாங்கள் ஐக்கிய தேசிய கட்சியோடு இணைந்து தமிழ் முற்போக்கு கூட்டணி போட்டியிட்ட தருவாயிலே திருமதி ரேணுகா ஹேரத் அவர்களின் இல்லத்தில் வைத்துதான் அந்த தந்தையுடனும் அந்த மகளுடன் இணைந்து நாங்கள் அனைத்து நடவடிக்கைகளிலும் ஈடுபட்டோம். எங்களது தேர்தல் பிரச்சார நடவடிக்கைகளை மிகவும் அந்யோன்யமாக இருந்து செயற்பட்டு நாங்கள் அந்த தொகுதியை அல்லது அந்த பிரதேச சபையை நாங்கள் வெற்றி கொண்டோம். அப்போது எமது மலையக பெருந்தோட்ட பகுதிகளுக்கு வளப்பனை பெருந்தோட்ட பகுதிகளுக்கு நாங்கள் பிரச்சாரத்துக்காக செல்கின்ற போது திருமதி ரேணுகா ஹேரத் அவர்களின் மகளான இரண்யா ஹேரத்தை கண்டவுடன் எல்லோரும் ஹேரத் நோனாவை ஞாபகப்படுத்துகிறீர்கள் என எமது மக்கள் அவரை அன்போடு வரவேற்றதை நான் நேரடியாக இருந்து அவதானித்தேன். அந்த குணாம்சம் உண்மையிலேயே இரானி அவர்களுக்கு வர வேண்டும். தாய் எவ்வாறு அந்த மக்களிடத்தில் அந்த பிரதேசத்தில் எவ்வாறு ஒன்றிணைந்து செயற்பட்டாரோ அதே லட்சணங்களோடு அவரது எதிர்கால அரசியல் வாழ்வு மிளிர வேண்டும் என எமது மக்கள் சார்பாக வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்வதோடு, ஹொனரபிள் ஸ்பீக்கர், ஹொனரபிள் மெம்பர் ஃப்ரம் கண்டி டிஸ்ட்ரிக்ட் மயந்த திசாநாயக் ஆல்சோ வாண்டட் டு பார்ட்டிசிபேட் இன் திஸ் டிபேட் தட் கண்டோலன்ஸ் டிபேட் பட் அன்ஃபார்ச்சுனேட்லி ஃபார் அன்சர்டன் ரீசன் ஹீ குடன்ட் அட்டன் திஸ் ஆகஸ்ட் அசம்பிளி பட் ஹீ வாண்டட் மீ டு டேபிள் ஸ்பீச் ஐ டேபிள் ஸ்பீச் ஆஃப் ஹொனரபிள் மயந்த திசாநாயக் அண்ட் ஐ தேங்க் யூ ஃபார் த டைம் பீங். தேங்க் யூ.
ගරු වෛද්‍ය සුසුතා විජේමාන මැතිණිය,
ගරු ගතානායකතුමනි, දිවංගත රේණුකා හේරත් මැතිණිය, එවැගේම මල්ලිකා රත්නත්තේ මැතිණිය, එවැගේම අබ්දුල් කාදර් මැතිතුමා, මේ මහජන නියෝජිතවරුන්ගේ අභාවයන් පිළිබඳ ශෝක ප්‍රකාශ කරන අවස්ථාවේදී මේ අවස්ථාවේදී අද මේ අවස්ථාවක් ලබා දීම පිළිබඳ විශේෂයෙන්ම ස්තුතිවන්ත වෙනවා. එවැගේම එක්සත් ජාතික පක්ෂයේ නියෝජනය කරන පාර්ලිමේන්තු මන්ත්‍රීවරයෙක් විදියට මම විශේෂයෙන්ම රේණුකා හේරත් මැතිණිය ගැන කතා කරනවා නම් අදනේ අපේ එක්සත් ජාතික පක්ෂයේ කාන්තා නායිකාවන්ට නායකත්වයක් දුන්න ආදරණීය මවක් විදියට මම එතුමියගේ චරිතය දකිනවා. විශේෂයෙන්ම ගරු කතානායකතුමනි, රේණුකා හේරත් මැතිණිය කියන්නේ පොඩි ශරීරයකින් හැබි කාන්තාවක් වුණත් බොහොම අභීත කාන්තාවක් විදියට අපි සියලු දෙනාටම කාන්තා නායකත්වයේ ආදර්ශමත් චරිතයක් වෙච්ච කාන්තාවක්. එතුමිය මම ප්‍රථමයෙන්ම අඳුනගත්තේ මම රාජ්‍ය සේවයේ ඉන්නකොට එතුමියත් සමග වැල්ලවාය ප්‍රදේශයේ ස්වේච්ඡාවෙන් කරපු සෞඛ්‍ය සායනයකට ගිහිල්ලා එතුමියත් එක්ක ඒ ප්‍රදේශයේ ජනතාවට සහයෝගය දක්වලා ඉන්න අනතුරුව ක්‍රියාකාරී දේශපාලනේ මම ඉගෙනගත්ත දෙයක් තමයි එතුමිය නායකත්වයට තමන්ගේ නායකත්වයට තමන්ගේ පක්ෂයට බොහොම ලැදි බොහොම ගුණගරුක කාන්තාවක් විදියට. හැමදාමත් මම දැක්කා එතුමිය තමන්ගේ නායකත්වය ආරක්ෂා කරන්න එතුමිය නායකත්වයත් එක්ක ඒ වගේම පක්ෂෙත් එක්ක හිටපු කාන්තාවක් විදියට. මට බෙහෙවින්ම සමීප වුණේ එතුමිය පහුගිය මධ්‍යම පළාත් සභා මැතිවරණේ. අපේ පක්ෂේ නායකතුමා එතුමා රේණුකා හේරත් මැතිණියගේ පළාත් සභා මැතිවරණයට ඉදිරිපත් වීමත් එක්කම මම වලපනේ ආසනයට එතුමියත් සමග වැඩ කරන්න දැම්මා. එතරම් මම එතුමියත් එක්ක බලනකොට කනිෂ්ඨ දේශපාලඥවරියක් විදියට සමහල්ලාට මට එතුමියට සමහල්ලාට ආමන්ත්‍රණය කරනකොට මේ මැතිණිය මැඩම් මේ විදියට අපි මේ සංවිධානය කරමු කියනකොට මම දැක්ක දෙයක් තමයි කොච්චර තද වුණත් කොච්චර දැඩි තීන්දු ගත්තත් එතුමිය සමහල්ලාට පොඩි ළමෙක් වගේ ඒ අපේ දේවල් වලට ඇහුම්කන් දුන්නා. ඉතින් මෙතුමියගේ මම දැකපු සමහර ගතිගුණත් එක්ක සමහර අවස්ථාවලදී මම බොහොම සංවේදී වුණා. මම දැක්කා එතුමියගේ නිවසේ ඔෆිස් කාමරේ දිවංගත රණසිංහ ප්‍රේමදාස මැතිතුමාගේ ඡායාරූපය විදුළු බල්බයක් දාලා පැය 24 මේ එතුමාගේ නායකත්වයට එතුමියගේ නායකත්වයට ගරු කරා. ඒ මැතිවරණ ව්‍යාපාරය කරනකොට සජිත් ප්‍රේමදාස මැතිතුමාව ඒ මැතිවරණ ප්‍රචාරක රැලියට ගෙන්න ගන්න අපහසු වෙනකොට මම දැක්කා බොහොම සංවේදී වෙලා හිටපු අවස්ථා. ඒ නිසා බොහොම සරල ජීවිතයක්. මම විශේෂයෙන්ම අපේ නවීන් දිසානායක මැතිතුමා කිව්වා වගේ එතුමිය කියන්නේ අවංකව දේශපාලනය කරපු වීර කාන්තාවක් කිව්වොත් නිවැරදි. මොකද මම ඒ නිවසේ වලපනේ නතර වෙලා එතුමියගේ නිවසේ ගත කරන ඒ කාලය තුල එතුමිය මම හිතන්නේ බොහොම අවංක දේශපාලනයක් එක සරල ජීවිතයක් ගත කරපු කාන්තාවක් විදියට හම්බ කරලා තිබ්බේ ජනතාව විතරයි ගරු කතානායකතුමනි. ඒ චරිතයත් එක්ක බලනකොට මම විශේෂයෙන්ම දැක්කා වලපනේ ප්‍රදේශයේදී එතුමිය සෞඛ්‍ය අමාත්‍යාංශයට කොතරම් රැකියා අවස්ථාවලට ඒ ප්‍රදේශයෙන් ජනතාව ඇතුල් කරලා තියෙනවද කියන එක සමහල්ලාවට එතුමියගේ පරාජයන්ට මැතිවරණ පරාජයන්ට ඒ රැකියා දීමේදී ඔවුන් වලපනේ ප්‍රදේශයේ අතහැරලා කොළඹ පදිංචි වීම මම හිතන්නේ ඒකත් බාධාවක් වුණාද කියලා මට තේරුණා. ඒ නිසා ඒ සුවිශේෂී කාන්තා චරිතය ගැන කතා කරනකොට අවසානයේදී බොහොම සමීප වෙච්ච කාන්තා චරිතයක් විදිහට මගේ නායිකාවක් විදිහට මම එතුමියට අවසාන කාලෙත් බොහොම සමීප වුණා. අවසානයේදී මහනුවර ශික්ෂණ රෝහලේ ළඩ වෙලා ඉන්නකොට එතුමියගේ ආදරණීය ස්වාමිපුරුෂයා මාව දැනුවත් කරනකොට මම එතුමිය බලන්න ගියා. බලන්න ගිහිල්ලා දැඩි සත්කාර ඒකකේ මම දකින්නකොට මම හිතුවේ එතුමිය ඇස්සැල්ලා බොහොම ඇස්සට කඳුළු පිරින්න දෙනති. අපි දිහා බලන් ඉන්නකොට මම හිතුවේ නෑ කවදාවත් එතුමිය අපිව අතහැරලා දාලා යයි කියලා. එතුමියගෙන් අපිට කාන්තා නායිකාව විදියට ඉගෙන ගන්න ගොඩක් කරුණු කාරණා තියෙනවා. කරු කතානායකතුමනි, එතුමිය බොහොම විනයක් එක්ක ඒ වගේම තමන්ගේ නායකත්වයට තමන්ගේ පක්ෂයට ගරු කරපු කාන්තාවක් ඒ වගේම නායකත්වයට ලැබි ඒ වගේම දැඩි තීන්දුව తీරන ගත්තත් බොහොම මෙලෙක් හිතක් තියෙන කාන්තාවක් විදියට මම හැමදාම ආදරය කරන රේණුකා හේරත් මැතිණිය මම හිතන්නේ අපේ එක්සත් ජාතික පක්ෂයේ කාන්තා සංවිධානයේ ලක්වනිතා සංවිධානයේ සභාපතිතුමිය විදියට ලොකු මෙහෙවරක් කරපු කාන්තාවක්. ඒ නිසා අද අපිට සතුටු වෙන්න පුළුවන් එතුමියගේ ආදරණීය දියණිය හිරන්‍යා දියණිය අද දේශපාලනයට අවතීන වෙලා ඉන්නවා. ඒ වගේම විමල් රණවීර මහත්මයා එතුමියට ලොකු ශක්තියක් ඒ වගේම ලොකු සහයෝගයක් දුන්න ආදරණීය ස්වාමිපුරුෂයෙක්. එතුමියගේ අපිට කාන්තාවන් විදියට ජීවත් අපිට ඉගෙන ගන්න ගොඩක් ආදර්ශමත් චරිතයක්. දේශපාලනයේ සහ පෞල් ජීවිතය බොහොම සමබරව තියාගෙන ගිය කාන්තාවක් විදියට ආදර්ශමත් මාතාවක් අපෙන් වෙන්වීම එක්සත් ජාතික පක්ෂයට විතරක් නෙවෙයි අපේ සියලුම ලාංකීය කාන්තා පරපුරට දේශපාලනයට පිවිසෙන ඉන්න කාන්තාවතු අපි සියලු දෙනාටම විශාල පාඩුවක්. එනිසා එතුමිය මම මේ අවස්ථාවේ ඉතාමත් බොහොම ආදරෙන් එතුමියගේ ඒ කරපු කාර්යභාරය සිහිපත් කරන ගම සබරගමුව පළාත නියෝජනය කරන මහජන නියෝජිතවරයක් විදියට විශේෂයෙන්ම මල්ලිකා රත්තත්තේ මැතිණිය ගැන සඳහන් කරන්න ඕනේ. එතුමිය සමග මම පෞද්ගලිකව එතුමිය හඳුනන්නේ නැති වුණාට එතුමිය කරපු මෙහෙවර ගැන අපේ රත්නපුරේ දිස්ත්‍රික්කයේ මන්ත්‍රීවරුන්ගේ මම අහලා තියෙනවා. මම ෆර්ගසන් උසස් බාලිකා විද්‍යාලයේ මම ගිය පාසලේම ආදි ශිෂ්‍යාවක් වෙච්ච එතුමියගේ ආදරණීය පුතුණුවන් සමන්දේවාලේ බස්නායකනි මෙතුමා කමල් රත්තත්තේ මෙතුමා එතුමා බොහොම සමීප සම්බන්ධතාවයක් තිබ්බා මම විපක්ෂ නායකවරිය විදියට සබරගමු පළාත් සභාව නියෝජනය කරනකොට. එනිසා එතුමියත් තමන්ගේ දේපල සියලුම දේවල් මේ රටේ ජනතාව වෙනුවෙන් වියදම් කළා ලොකු කැපකිරීමක් කරපු ඒ රත්තත්තේ පවුලේ එතුමියත් අපි ආදර්ශයට ගත යුතු කාන්තාවක්. ඒ වගේම මේ අවස්ථාවේදී මම සිහිපත් කරන්න ඕනේ මහනුවර දිස්ත්‍රික්කයේ නියෝජනය කරපු අපේ අබ්දුල් කාදර් මැතිතුමා. එතුමා බොහොම ජනප්‍රිය චරිතයක්. මම හිතන්නේ ජීවිතේ ලොකු කාලයක් දේශපාලනෙත් එක්ක තමන්ගේ පෞද්ගලික ධනෙ වියදම් කරපු ජනතා නියෝජිතයෙක් විදිහට එතුමාවත් ඉතාමත් ආදරෙන් සිහිපත් කරමි. මේ අවස්ථාවේදී අපි අපේ දිවංගත රේණුකා හේරත් මැතිනියට එවැගේම මල්ලිකා රත්වත්තේ මැතිනියට නිවන් සුව අත්වේවායි කියලා ප්‍රාර්ථනා කරමින් අබ්දුල් කාදර් මැතිතුමාට එතුමා අදහන ආගම අනුව එතුමාට ජීවිතයේ අවසානයේ හොඳ දෙයක් වෙන්න කියලා අල්ලා දෙවියන්ගේ පිහිට ලැබේවායි කියලා මම ප්‍රාර්ථනා කරනවා.
ගරු අලිසයිල් මෞලානා මැතිතුමා.
බිස්මිල්ලාහිර් රහ්මානිර් රහීම්. ගෞරව සෆානායර් අවර්ගලේ ඉන්ද්‍රි மிகவும் நல்ல பல சேவைகளை ஆற்றிய மூவரும் மக்கள் பிரதிநிதிகளை இன்று நினைவு கூறுகிறோம். அல்ஹா ஜேஆர்எம் அப்துல் காதர் அவர்கள், திருமதி ரேணுகா ஹேரத், திருமதி மல்லிகா ஹேர் போன்றவர்களை பற்றி இங்கே இந்த சபை இன்று பேசிக்கொண்டிருக்கின்றது. அதில் குறிப்பாக திருமதி ரேணுகா ஹேரத் அவர்களை பற்றி சொல்லுகின்ற நேரத்திலே நான் ஐக்கிய தேசிய கட்சியின் பாராளுமன்ற உறுப்பினராக இருக்கின்ற காலகட்டத்திலே அவர் மிகவும் ஒரு எனது ஒரு சகோதரி போன்று எங்களுடன் நட்பாக பழகி பல கூட்டங்களிலே பல அரசியல் மேடைகளில் எல்லாம் நாங்கள் கண்டி மாவட்டத்திலும் ஏனைய பகுதிகளிலும் நான் அங்கு செல்கின்ற நேரத்திலெல்லாம் கலந்து கொள்வோம். ஏசிஎஸ் ஹமீத் அவர்கள், அப்துல் காதர் அவர்களுடன் நான் பல ஐக்கிய தேசிய கட்சி சார்பாக அந்த காலத்திலே நான் பாராளுமன்ற உறுப்பினராக இருக்கின்ற காலகட்டத்திலே அங்கு செல்கின்ற நேரத்திலெல்லாம் திருமதி ரேணுகா ஹேரத் அவர்கள் எங்களுடன் கலகலப்பாக பேசி அவர்கள் பல முறையிலே எங்களுடன் நட்பாக எங்களது ஐக்கிய தேசிய கட்சியின் அந்த எங்களது கட்சியின் ஆதரவுக்காக பல தேர்தல் மேடைகளுக்குள்ளே ஒன்றாக நாங்கள் கலந்து கொண்டிருக்கின்றோம். அதுபோன்றுதான் அவர்கள் சுகாதார அமைச்சராக இருக்கின்ற பொழுது எந்த அளவு நேர்மையான முறையிலே ஒரு மிகவும் முக்கியமான பதவியை வகித்தார் என்பது தெரியும். தமிழிலே சொல்வார்கள், கடுகு சிறுசாக இருந்தாலும் காரம் பெருசு என்று சொல்வார்கள். அவ்வாறு மிகவும் ஆள் தோற்றத்திலே ஒரு சிறிய ஒரு தோற்றத்தை உடையவராக இருந்தாலும் மிகவும் ஒரு அயன் லேடி போன்று அவர் தொழிற்பட்டார் என்பது இங்கு எல்லோரும் சொல்லிக்கொள்கிறார்கள். அந்த அடிப்படையிலே அவருக்கும் அவரது குடும்பத்துக்கும் எங்களது அனுதாபத்தை தெரிவித்துக் கொள்கின்றோம். அதுபோன்றுதான் எனது அன்புக்குரிய ஒரு நண்பராக எங்களது ஐக்கிய தேசிய கட்சியிலே நான் பாராளுமன்றத்திலே 1994 தெரிவு செய்யப்பட்டு வந்த நேரத்திலே 1980களிலேயே அரசியலில் புகுந்த மனித நேயன் மிக்க காதர் ஹாஜியார் அவர்கள் பாராளுமன்ற உறுப்பினராக இருக்கின்ற காலகட்டத்திலே எவ்வளவு நட்புத்தன்மையுடன் எங்களுடன் பழகினார் என்பதை இன்று சொல்ல வேண்டும். காதர் ஹாஜியார் என எல்லோராலும் அன்பாக அழைக்கப்படுகின்ற முன்னாள் பிரதி அமைச்சரும் முன்னாள் அமைச்சரும் இன மத பேதம் பாராத மனித நேயமான ஏஆர்எம் அப்துல் காதர் தனது 79வது வயதிலே 2015 மே மாதம் 8ஆம் தேதி இறையடி சேர்ந்தார். கம்பளை உளப்பனையில் வசித்து வந்த சாதாரண குடும்பம் ஒன்றில் முதலாவது பிள்ளையாக 1936 அக்டோபர் மாதம் 10ஆம் தேதி பிறந்த காதர் ஹாஜியார் 6 சகோதரிகளையும் 3 சகோதரிகளையும் சகோதரர்களையும் கொண்டவராவார். தனது 20வது வயதிலேயே அவர் அரசியல் நுழைந்தார். இவர் தனது ஆரம்ப கல்வியை நாவலப்பிட்டி சென்ட் மேரிஸ் கல்லூரியில் பெற்றார். அதனைத் தொடர்ந்து வியாபாரத்தில் ஈடுபடத் தொடங்கிய இவர் முன்னாள் பிரதமரான சர் ஜான் கொத்தலாவல 1956 உளப்பனைக்கு வருகை தந்திருந்த போது ஐக்கிய தேசிய கட்சியில் இணைந்து அவரிடம் இருந்து கட்சி அங்கத்துவத்தையும் பெற்றுக்கொண்டார் என்று சொல்வார். தனது 20வது வயதிலேயே அவர் அரசியலே புகுந்தார் என்று பெருமையாக எங்களுடன் சொல்லிக்கொள்வார். ஐக்கிய தேசிய கட்சியின் ஊடாக அரசியல் பிரவேசித்த இவர் 2010 மே மாதம் வரையும் இக்கட்சியின் ஊடாக பல்வேறு அரசியல் பதவிகளையும் வகித்து இருக்கின்றார். ஐக்கிய தேசிய கட்சியின் கம்பளை நாவலப்பிட்டி கலகதர தொகுதிகளின் அமைப்பாளர் பதவியையும் இவர் வகித்தார். ஆரம்பத்தில் கிராம சபையில் அங்கத்தராக பதவி வகித்த இவர் 1988 அறிமுகப்படுத்தப்பட்ட மாகாண சபை முறையின் கீழ் மத்திய மாகாண சபைக்கான தேர்தலிலே கண்டி மாவட்டத்தில் போட்டியிட்டு வெற்றி பெற்றார். அதனைத் தொடர்ந்து இவர் மாகாண சபை அமைச்சராக நியமிக்கப்பட்டார். அதே நேரம் 1999 நடைபெற்ற பொது தேர்தலிலே 89 நடைபெற்ற பொது தேர்தலிலே கண்டி மாவட்டத்தில் ஐக்கிய தேசிய கட்சிய பட்டியலில் போட்டியிட்டு வெற்றி பெற்ற இவர் நகர அபிவிருத்தி பிரதி அமைச்சராக சிறிது காலம் பதவி வகித்தார். அதன்பின் 1994 நடைபெற்ற பொது தேர்தலிலும் போட்டியிட்டு வெற்றி பெற்றார். 2001 பிரதமர் ரணில் விக்ரமசிங்கே தலைமையிலான அரசாங்கத்தில் கூட்டுறவு அமைச்சராக நியமனம் பெற்ற இவர் 2004 வரையும் இப்பதவியை வகித்தார். அதனைத் தொடர்ந்து எதிரணி பாராளுமன்ற உறுப்பினராக இருந்து வந்த காதர் ஹாஜியார் எங்களுடன் முன்னாள் ஜனாதிபதி மஹிந்த ராஜபக்ஷேயின் அழைப்பை ஏற்று 2010 மே மாதம் ஸ்ரீலங்கா சுதந்திர கட்சியில் இணைந்தார். அதனைத் தொடர்ந்து சுற்றாடல் மற்றும் புதுப்பிக்கத்தக்க சக்தி பிரதி அமைச்சராக இவர் அரச ஹஜ் குழுவின் இணைத் தலைவராகவும் நியமிக்கப்பட்டு நல்ல பல சேவைகளை ஆற்றினார். அத்தோடு ஸ்ரீலங்கா சுதந்திர கட்சியின் அக்குரண தொகுதி அமைப்பாளர் பதவியும் அவருக்கு வழங்கப்பட்டது. ஐக்கிய தேசிய கட்சிகள் 44 வருடங்களும் ஸ்ரீலங்கா கட்சிகள் 6 வருடங்களும் என்றபடி சுமார் அரை நூற்றாண்டுகள் அரசியல் ஈடுபட்டு மிகவும் சுறுசுறுப்பான முறையில் அவர் மக்கள் சேவையாற்றிய காதர் ஹாஜியார் 1999 முதல் தொடராக 26 வருடங்கள் பாராளுமன்ற உறுப்பினராக பதவி வகித்துள்ளார். இப்பதவிகள் கூடாக பிரதேச மக்களுக்கும் மாவட்ட மக்களுக்கும் மாத்திரமல்லாமல் முழு நாட்டுக்கும் பல்வேறு விதமான சேவைகளை இவர் ஆற்றியுள்ளார். குறிப்பாக கம்பளை நகர ஜும்மா பள்ளிவாசலில் தொடராக 25 தலைவராக இருந்து ஆற்றிய சேவை காரணமாக இவர் பள்ளிவாசலின் ஆயுட்கால தலைவராக நியமிக்கப்பட்டார். அதே நேரம் கண்டி தலதா மாளிகை மீது புலிகள் இயக்கத்தின் தாக்குதல் நடந்திய போது அங்கு உடனடியாக சென்று காதர் ஹாஜியார் தனது சொந்த நிதியிலிருந்து 10 லட்சம் ரூபாயை தலதா மாளிகை நிர்வாகத்தினிடம் அம்பளிப்பாக வழங்கினார். This is a very significant event. When Dalada Maliga was attacked, he immediately rushed there. From his own money, he gave 10 lakhs for the immediate restoration. அது மாத்திரமல்ல, அத்தோடு கண்டி மாவட்ட முஸ்லிம்களிடமிருந்து சுமார் 22 லட்சம் ரூபாயை சேகரித்து வழங்கினார். எல்லோருடனும் அன்பாக பழகக்கூடிய விளங்கி வந்த காதர் ஹாஜியார் இன மத பிரதேச வேறுபாடுகள் பாராது உதவிகளையும் ஒத்துழைப்புகளையும் வழங்கக்கூடியவராக இருந்தார். அவர் அரசியல்வாதிகளுக்கு அப்பால் ஒரு மனித நேயராகவே விளங்கினார் என்றால் மிகையாகாது. என்னை பொறுத்தவரையில் என்னுடன் பல நல்ல நண்பராக இருந்த காலகட்டத்தில் நாங்கள் இருவரும் ஹஜ்ஜுக்கு பல முறை சென்றிருக்கின்றோம், உம்ரா செய்ய சென்றிருக்கின்றோம். நான் கூட மட்டக்களப்பு மாவட்டத்திலே ஒரு பாராளுமன்ற உறுப்பினராக இருக்கின்ற காலத்திலும் இல்லாதிருந்த காலத்திலும் கூட எங்களது மாவட்டம் 2012 மிகவும் மோசமான முறையிலே வெள்ளப்பெருக்கால் பாதிக்கப்பட்டிருந்தது. அந்த நேரத்திலே அவர் நேரடியாக வந்து அவருடைய நண்பர்களுடன் சேர்ந்து பல லட்சக்கணக்கான ரூபாய்களை அந்த லொரிகள் மூலமாக உணவுப் பொருட்களாகவும் உதவிப் பொருட்களாகவும் கொண்டு வந்து அந்த பாதிக்கப்பட்ட மக்களுக்கு வழங்கினார். இவ்வாறு இவர் எந்த எனக்கு மாத்திரமல்ல எங்களுடைய ஏனைய பாராளுமன்ற உறுப்பினர்கள் ஒவ்வொரு தொகுதி தொகுதியாக சென்று மிகவும் தனிப்பட்ட முறையிலே அவர்களுக்கு உதவுபவராக இருந்தார். எனவே இப்படிப்பட்ட பல சேவைகளை ஆற்றிய எங்களது காதர் ஹாஜியார் அவர்களுக்கு அவரொரு அது மட்டுமல்ல அவரது மத நம்பிக்கையில் தூய்மையாக இருந்தது, அவரது தேசாபிமானத்தில் பரிசுத்தம் இருந்தது, அவரது அரசியலில் சாந்தியும் சமாதானமும் முக்கியத்துவம் பெற்றிருந்தன, நாட்டில் முன்னேற்றமும் மக்களின் திருப்தியும் தான் அவரது இலக்காக இருந்தது, அவரது ஒவ்வொரு செயலிலும் ஜனநாயகமும் அகிம்சையும் இருந்தது. இனியொரு நீண்ட காலத்துக்கு இவரை போல் ஒருவர் கண்டி மாவட்டத்திலே வாழக்கூடிய ஒரு சந்தர்ப்பம் இப்போதுள்ள யாருக்கும் கிடைக்காதென்று கூறும் அளவுக்கு அரசியலுக்கு அப்பால் ஆத்மீக துறையிலும் ஒருங்கே உயர்ந்தவராக அவர் வாழ்ந்து பிரகாசித்தார். அவர் அந்த குடும்பத்திலே ஒரு சாதாரண ஒரு குட விளக்கல்ல, ஒரு குல விளக்கு. அவரது ஒளியை பார்த்து அவரது குடும்பம் அந்த சமூகம் அவரை பார்க்க ஒளி தேவையில்லை என்று சொல்வார்கள். அவரது செயல்களுக்கு சேவைகளுக்கும் பட்டியல் போட தேவையில்லை. அவரது சாதனைகளை இந்த சபை இன்று கூறி கொண்டாடுகிறது. எனவே உலக வரலாற்றில் முஸ்லிம் உலகிலும் அவரது பேர் பொன்னெழுத்துக்களால் பொறிக்கப்படும். அவரது ஆத்மீக போக்கும் எளிமையும் பணிவும் தாழ்மையும் நாட்டுப்பற்றும் சமூக சேவையும் மறு உலகிலும் அவருக்கு அழகிய வாழ்வையும் உயர்ந்த பதவியையும் கொடுக்கும் என்று அல்லாவின் அருளில் ஆதரவு வைத்து நான் பிரார்த்திக்கின்றேன். அவருக்கு அல்லாஹ் ஜன்னத்துல் ஃபிர்தௌஸை உறுத்தாக்கி வைப்பானாக. அவரது உயர்ந்த குணங்களுக்காக அல்லாஹ் தன்னுடைய லிகா என்னும் சந்திப்பை அளிப்பானாக என்று பிரார்த்தித்து இந்த சந்தர்ப்பத்துக்கு நன்றி கூறி பிரார்த்தனையுடன் விடைபெற்றுக் கொள்கின்றேன். நன்றி. சலாம்.
கௌரவ மந்திரி வருணி, ஹிட்ரோ பார்லிமெண்ட் மந்திரியுமான அபராப்ராப்த கரு ஏமார் அப்துல் காதர் மெத்துமா, அபாப்ராப்த கரு ரேணுகா ஹிராத் மெத்தினிய, சபாப்ராத் கரு மல்லிகா ரத்வத்தே மெத்தினியகி அபாயம் பிரிமத பார்லிமெண்ட்வே திபார்ஷம் கண்ணாத ஷோக யோஜனாவன் அனுமத்த கருமின் மமத ஏ சமக எகத்துவீமர் கெமெத்தேமி ஸ்வரபகாரம் கரு மந்திரி துமா ஹோ கரு மந்திரு துமி வாசேன் ஆமந்திரி லமிமட சூசு விசிச்சரிஜ துளக் வாசேங் மே திஜனாம மம ஹஞ்சுன்வெண்ட கெமதி எவகேமே பவுலட சாமகின் சமக மம தாம சுகதவ அசுகண்ட பாவ சந்தான் கருமின் அத ரஸ்ஸீமட அதால நிலவார்த்தாவே இனம் ஹென்சாட் வார்த்தாவே பீட்டபாத் ஷோகேட்டபாத் இம பவுலோட ஆய்வதி ஆனமேன் பார்லிமெண்ட்வே மகாலேகாம்பரையாட்ட மாமே ஆஸ்தாவேதி நியோக கண்டோம்.